કુટુંબ ક્લેશ, એક પરિવારની સમસ્યાઓ કેવી હોય છે અને એની અંદર બધા જ સ્વજનો પોતપોતાના કુટુંબીજનો કેવા દુઃખી થાય છે એનું દર્શન કરાવતા તુલસીદાસજીએ ભરતજી કઈ કઈ શત્રુઘ્ન મંથરા આ બધાને કે દરેક ઘરની અંદર આ પરિસ્થિતિ હોય છે, નોકર ચાકર પણ હોય, કામ કરે, પોતાના કુટુંબીજનો પણ હોય, એની સમસ્યાઓ પણ હોય, પણ જ્યારે કુટુંબની સમસ્યાની અંદર પરિચારકો નોકરો જ્યારે માથું મારે અને એ તરફ જ્યારે પણ કોઈ પણ ઢળી જાય ત્યારે સમસ્યાને સમજવી મુશ્કેલ થઈ. ખાનદાન કુટુંબ હોય તો એ સમસ્યાને સમજવા માટે એનું સ્તર ઊંચું હશે, પણ જો નાનો માણસ હશે તો એનું સમજવાનું સુલઝાવવાનું સ્તર બહુ નીચું અને હલકું હશે. ભરતજી એક ઊંચા ખાનદાનની અંદર અને પોતાને ત્યાં પોતાના પિતા, મોટા ભાઈ, રામ ભગવાન આ બધાની સાથેનો એનો વ્યવહાર ને સંબંધ આટલો સરસ, સુખરૂપ, આનંદરૂપ, પણ એને ન માણી શકે ને ન સહી શકે ત્યારે ઘરનું એક નાનું પાત્ર આટલે સુધી જઈ અને કૈકેયીજી પણ એવા કહેવા સાંભળવામાં આવી ગયા. વિચાર કરવો જોઈએ કે મારું ખાનદાન, મારો સંસ્કાર ક્યાં છે અને આ મને સલાહ આપનાર સલાહકાર એ ક્યાં છે, શું છે. પણ એ ન વિચારે કોઈ પણ પરિવારની અંદર તેની પરિસ્થિતિ આ પ્રમાણે. ભરતજી પણ ખૂબ ક્લેશ અને ખેદથી યુક્ત છે અને શત્રુઘ્ન નાના છે અને આવેશ પણ, આક્રોશ પણ એટલો જ બધો છે અને ઠાલવ્યો પણ ખરો ખર. તો આમ જે કંઈક કામ કર્યું, કર્મ કર્યું એ પ્રમાણે મંથરાને સૌથી પહેલી સજા મળી અને એના પરિણામરૂપ એને જે થયું એના માટે ભરતજીને પાછી દે, ભાઈ રવા દે, પહેલા ગમે તેમ તો આપણા આશ્રિત છે ને, ગમે તે ભૂલ કરી પણ સાચવવું તો પડશે ઘરમાં. આમ કરીને ભરત દયા નિધિ દિન છોડાઈ, એને છોડાયો, રહેવા દે, બસ સજા કરવાની એટલે થઈ ગઈ. કૌશલ્યા પહી દે, પછી બંને ભાઈઓ સમજણપૂર્વક ચાલો હવે મોટા મા પાસે જઈએ એમ વિચારી કૌશલ્યાજી પાસે ગયા. કૌશલ્યાજી રાજમાતા છે, વડીલ છે, આ બધી સમસ્યા ઘણી દુઃખદ છે, પણ રાજમાતામાં જે ધીરતા, સહનશીલતા, ગંભીરતા જોઈએ એનું દર્શન અહીંયા તુલસીજીએ કરાયું છે. દુઃખી છે, વસ્ત્રો પણ મેલાવેલા છે, એક કારણ પતિનું નિધન થયેલું છે એટલે સ્વાભાવિક છે. નિરાશા, હતાશા, દુઃખની લાગણી હોય જ તો મલિન બસન, વિવરણ વિકલ, વસ્ત્રો મેલા ઘેલા, અસ્તવ્યસ્ત. મહારાજ જ્યારથી નિધન થયું છે ત્યારથી વસ્ત્રો, સ્નાન ઇત્યાદિ વિવરણ અને શરીરનો વર્ણ પણ ફીકો પડી ગયેલો. વ્યાકુળતા હતી, એમને બેઠેલા જોયા, કૃશ શરીર, શરીર પણ થોડુંક દુઃખના ભારને કારણે વિલાયેલું આમ સ્પષ્ટ જણાતું હતું. એમની પાસે પહોંચ્યા, કોઈ સ્વર્ણિમ પુષ્પ ખીલતા હોય એના સ્વર્ણિમ પાન હોય એવી સરસ મજાની કનક વેલી સ્વર્ણિમ વેલ એ જાણે કે કોઈ ખૂબ ભયંકર ઝાકળ પડ્યો હોય, હિમ પડ્યું હોય અને એને બાળી નાખે, ઝાંખી પડી જાય. સરસ દેખાતી એ વેલ શોભતી હોય ફૂલથી, એના પાનથી, એના ફળથી સરસ આમ લચી પડેલી લતા હોય અને એની ઉપર જાણે હિમ પડ્યું હોય અને ઝાંખી પડી જાય કર્મા, એ એવા કૌશલ્યાથી બેઠેલા મેં જોયા. બંને ભાઈઓ જોયું કે ભરત આવ્યો છે રાજમાતા તરીકે, વડીલ તરીકે તો બધાને સરખા જ સાચવવાના હોય, એટલે ગંભીરતાપૂર્વક ભરતને આવતો જોઈને કૌશલ્યાજી ઊભા થઈ ગયા. ભરત અહીં દેખી માત ઉઠી, તરત દોડ્યા છે, સામે ગયા છે. ભરત આવ્યો કારણ રામ નથી, લક્ષ્મણ નથી, કૌશલ્યાજીનો દીકરો નથી કે સુમિત્રાજીનો નથી, તો આવ્યો કૈકેયીનો દીકરો આવ્યો. તો પણ મોટી માં તરીકે મોટું દિલ રાખીને ભરત આવ્યો દોડીને. આવતા સંતોષ થયો, ચલો કોઈ નહોતું તે ભરત તો આવી ગયો. પણ પાછો અવસ્થા હતી, આ પરિસ્થિતિ હતી, એટલે ઊભા થઈને દોડતા થોડો શ્રમ પડે. કેટલા દિવસનું અન્ન ન લીધેલું હોય, શોકથી ને દુઃખથી વ્યાકુળ હોય, એટલે જતા જાય ભરત સુધી પહોંચીને આમ એને આવકાર્યા, પણ તરત મૂર્છા આવી ગઈ અને ઢળી પડ્યા, ઢળી પડ્યા ધરતી ઉપર. દેખત ભરત આ સ્થિતિ જોઈને ભરતજી પણ એટલા બધા વ્યાકુળ થઈ ગયા, અરે માં તમે તો સમજુ છો દીર્ઘમદી, છતાં આ પરિસ્થિતિ જોઈને, માની આ સ્થિતિ જોઈને ભરત પણ વ્યાકુળ થયા. ઢળી પડેલા કૌશલ્યા માના પહેલા તો ચરણ પકડી લીધા અને પોતે પણ આ શોક, આ દુઃખ, આ વિરહને કારણે પોતે પોતાનું ભાન ભૂલ્યા છે, વ્યાકુળ થયા. માં મારા પિતા ક્યાં હતા, ક્યાં છે? હજી તો સમાચાર જ આપ્યા છે કઈ કઈ તો, પણ ક્યાં છે ખબર? એટલે કૌશલ્યાજીને પૂછ્યું, માં મારા પિતાજી ક્યાં, મારા ભાઈ લક્ષ્મણ, રામ, સીતાજી ક્યાં? આટલું પૂછી રહ્યા છે પણ બંનેની અવસ્થા પણ એટલી બધી વ્યાકુળ છે કે જેને પરિણામે એ ઉત્તર આપવામાં વિલંબ થઈ ગયો છે.